એકત્ર જ્ઞાનોગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે એકત્ર જ્ઞાનોગોષ્ઠીમાં. આજે આપણે એક એવા સવાલ પર વાત કરવાના છીએ જે કદાચ આપણે બધાએ ક્યારેક ને ક્યારેક અનુભવ્યો હશે. આપણે અજાણ્યા લોકોને સમજવામાં આટલી બધી ભૂલ કેમ કરીએ છીએ? શું કામ કોઈકવાર પહેલી મુલાકાત જ આટલી ગેરસમજ ભરેલી હોય છે?
ખરેખર અને આ સવાલ મને લાગે છે આજના સમયમાં વધુને વધુ મહત્વનો બની રહ્યો છે. આપણે રોજ કેટલાય નવા લોકોને મળતા હોઈએ છીએ, કામ પર, બહાર, ઓનલાઈન પણ.
હા, બધે જ.
અને ઘણીવાર એમ લાગે કે સાવ નાની વાતચીત છે, પણ એ જ ગેરસમજ કે પછી અણબનાવમાં પરિણમી જાય. એટલે અજાણ્યાઓ સાથેના આપણા વ્યવહાર પાછળ શું છે એ સમજવું ખરેખર જરૂરી છે.
અને આ જટિલ વિષયને સમજવામાં આજે આપણને મદદ કરશે માલ્કમ ગ્લેડવેલનું પુસ્તક ટોકિંગ ટુ સ્ટ્રેન્જર્સ. ગ્લેડવેલ, જો નથી જાણતા એમના માટે, એ કેનેડિયન પત્રકાર અને બહુ જાણીતા લેખક છે. લગભગ કેટલા વર્ષોથી?
હા, લગભગ 3 દાયકાથી ધ ન્યૂયોર્કર મેગેઝીન માટે લખી રહ્યા છે. અને એમના બીજા પુસ્તકો પણ છે, ધ ટિપિંગ પોઈન્ટ, બ્લિંક, આઉટલાયર્સ. લોકોએ વાંચ્યા જ હશે, બહુ લોકપ્રિય થયા છે.
હા, કારણ કે એમની વાત કરવાની રીત જ કંઈક અલગ છે.
બરાબર, ગ્લેડવેલની એ જ ખાસિયત છે. એ પોતે કંઈ નવા પ્રયોગો નથી કરતા લેબોરેટરીમાં, પણ જે થયેલું સંશોધન છે, મતલબ કે સામાજિક વિજ્ઞાનના સિદ્ધાંતો હોય, મનોવિજ્ઞાનના તારણો હોય, કે પછી વાસ્તવિક જીવનની ઘટનાઓ,
હા,
એ બધાને લઈને એવી સરસ રીતે વાર્તામાં ગૂંથી લે છે કે આપણને મજા આવે અને સમજાય પણ. એમ કહી શકાય કે એ માહિતીના બહુ કુશળ સંયોજક છે.
અને આ પુસ્તક ટોકિંગ ટુ સ્ટ્રેન્જર્સમાં પણ એવું જ છે.
હા, બિલકુલ. આમાં પણ એમણે હિટલર સાથેની ચેમ્બરલેનની મુલાકાતથી લઈને અમેરિકામાં થયેલી પેલી ટ્રાફિક સ્ટોપની ઘટનાઓ, એવી સાવ જુદી જુદી લાગતી બાબતોને જોડી છે. અને એના દ્વારા માનવ વર્તનની અમુક મૂળભૂત પેટર્ન, આપણી અમુક ભૂલો એ ઉજાગર કરે છે.
તો આ પુસ્તક મૂળ કહેવા શું માંગે છે? એમનો મુખ્ય મુદ્દો શું છે?
મુખ્ય મુદ્દો એ છે કે આપણે અજાણ્યાઓને સમજવા માટે જે રીતો વાપરીએ છીએ, આપણી જે સહજ વૃત્તિઓ છે, આપણી ધારણાઓ, એમાં એમ કહોને કે વ્યવસ્થિત રીતે ખામીઓ રહેલી છે. આપણે ધારી લઈએ છીએ કે આપણે લોકોને વાંચી શકીએ છીએ, પણ
હકીકત જુદી છે.
હા, હકીકત ઘણી અલગ છે. અને ગ્લેડવેલ આ ખામીઓને મુખ્યત્વે 3 મોટા વિચારો દ્વારા સમજાવે છે. પહેલું છે સત્ય તરફી વલણ, એટલે કે ડિફોલ્ટ ટુ ટ્રુથ.
ડિફોલ્ટ ટુ ટ્રુથ એટલે
આપણી એવી કુદરતી વૃત્તિ કે સામેની વ્યક્તિ સાચું જ બોલી રહી હશે, સિવાય કે કોઈ મોટો નક્કર પુરાવો મળે જૂઠાણાનો, ત્યાં સુધી આપણે માની લઈએ કે એ સાચું જ છે.
ઓકે.
બીજું છે પારદર્શિતાનો ભ્રમ, ઇલ્યુઝન ઓફ ટ્રાન્સપરન્સી. આપણી એવી ખોટી માન્યતા કે કોઈના મનમાં શું ચાલી રહ્યું છે એના ચહેરા પર, એના હાવભાવ પરથી એકદમ સ્પષ્ટ દેખાઈ આવે છે, જે મોટાભાગે નથી દેખાતું.
બિલકુલ.
અને ત્રીજો વિચાર છે સંલગ્નતા, કપલિંગ, એટલે કે કોઈ વ્યક્તિનું વર્તન ફક્ત એના સ્વભાવ પર જ આધાર નથી રાખતું, પણ એ કયા સંજોગોમાં છે, કઈ જગ્યાએ છે, એના પર બહુ મોટો આધાર રાખે છે.
સમજાયું. અને એ પણ કદાચ કહેવું જોઈએ કે ગ્લેડવેલે આપણને કોઈ એવી ચાવી નથી આપી દેતા કે લો આનાથી તમે અજાણ્યાઓને ઓળખી જ જશો.
ના ના, બિલકુલ નહીં. ઉલટું, એ તો આપણને ચેતવે છે કે ભાઈ, આપણે આપણા જ નિર્ણયો પર આટલો બધો ભરોસો ન કરવો જોઈએ, અજાણ્યાઓ પ્રત્યે થોડી વધુ નમ્રતા રાખવાની જરૂર છે.
પુસ્તકમાં સેન્ડ્રા બ્લેન્ડ, બર્ની મેડોફ, અમાન્ડા નોક્સ જેવા ઘણા કેસ સ્ટડીઝ છે, ખરું ને, જે આ વિચારોને સમજાવવામાં મદદ કરે છે.
હા, એનાથી આખી વાત એકદમ જીવંત બને છે.
ચાલો તો થોડું ઊંડાણમાં ઉતરીએ. પુસ્તકની શરૂઆત અને અંત સેન્ડ્રા બ્લેન્ડના કેસથી થાય છે. 2015માં ટેક્સાસમાં એક બનાવ બન્યો. એક પોલીસ ઓફિસરે એને સામાન્ય ટ્રાફિક નિયમભંગ માટે રોકી.
હા.
અને વાતચીત એટલી ઝડપથી વણસી ગઈ કે એની ધરપકડ થઈ અને 3 દિવસ પછી જેલમાં એ મૃત હાલતમાં મળી આવી. હવે સવાલ એ થાય કે આટલી સામાન્ય દેખાતી મુલાકાત આટલી દુઃખદ કેવી રીતે બની ગઈ?
બરાબર, અહીં જ ગ્લેડવેલનો મુખ્ય પ્રશ્ન રહેલો છે. અને આ કેસમાં ગ્લેડવેલ જે 3 મુખ્ય વિચારોની વાત કરે છે, એ ત્રણેયનું જાણે એક દુઃખદ ઉદાહરણ જોવા મળે છે. પણ ચાલો પહેલા પેલું સત્ય તરફી વલણ એટલે કે ડિફોલ્ટ ટુ ટ્રુથની વાત કરીએ.
હા,
આપણી વૃત્તિ હોય છે કે લોકો સાચું બોલે છે. ગ્લેડવેલ એના મોન્ટેસનું ઉદાહરણ આપે છે. એ અમેરિકાની ડિફેન્સ ઇન્ટેલિજન્સ એજન્સીમાં બહુ ઉચ્ચ પદે હતી અને વર્ષો સુધી ક્યુબા માટે જાસૂસી કરતી રહી. અને કોઈને ખબર જ ના પડી,
કોઈને નહીં.
એની આસપાસ જે લોકો હતા એ બધા ટ્રેન્ડ ઇન્ટેલિજન્સ ઓફિસરો હતા, છતાં કોઈ એને પકડી ન શક્યું. કેમ? કારણ કે આપણે બધા જાણીએ અજાણીએ સત્ય તરફી વલણ ધરાવીએ છીએ. આપણે માની લઈએ છીએ કે લોકો જે કહે છે તે સાચું છે.
પણ એક મિનિટ, શું આ વલણ એક નબળાઈ નથી? પેલું નેવિલ ચેમ્બરલેન 1938માં હિટલરને મળ્યા અને એમને લાગ્યું કે હિટલર શાંતિ ઈચ્છે છે. એ પણ આ જ સત્ય તરફી વલણનું પરિણામ હતું ને?
સારો સવાલ છે. અને ગ્લેડવેલ એ જ કહે છે કે આ વલણ ખામી નથી, પણ એક રીતે સામાજિક જરૂરિયાત છે. વિચારો, જો આપણે દરેક વ્યક્તિ પર, દરેક વાત પર શરૂઆતથી જ શંકા કરીએ તો સમાજ ચાલી જ કેવી રીતે શકે?
હા, એ વાત પણ સાચી છે.
મિત્રતા, વેપાર, સહકાર બધું વિશ્વાસ પર જ ચાલે છે ને?
હા, એનો ગેરલાભ ઉઠાવી શકાય છે. જેમ પેલો બર્ની મેડોફ.
હા, મેડોફ કોહબાંડ.
બરાબર.
એણે પોતાના પ્રભાવ અને દેખીતી સફળતાના આધારે લોકોનો વિશ્વાસ જીત્યો અને ઇતિહાસનું સૌથી મોટું પોન્ઝી સ્કેમ કર્યું. પણ મૂળભૂત રીતે સમાજને ચાલવા માટે સત્ય તરફી વલણ જરૂરી છે. ટીમ 11નું સંશોધન પણ એ જ કહે છે કે આપણે જૂઠ પકડવામાં કેટલા સફળ છીએ. ફક્ત 54%.
ફક્ત 54%? એટલે કે લગભગ અડધો અર્ધ વાર આપણે ખોટા હોઈએ છીએ.
બરાબર, ચાન્સ જેટલું જ લગભગ.
આ ખરેખર વિચારવા જેવું છે. એટલે કે સમાજ ચલાવવા માટે જે જરૂરી છે એ જ આપણને છેતરાવવા માટે વધુ સંવેદનશીલ બનાવે છે. સારું, હવે બીજા વિચાર પર આવીએ. પારદર્શિતાનો ભ્રમ. મને તો હંમેશા એમ જ લાગતું હતું કે હું લોકોના ચહેરા પરથી, મતલબ, ઘણું બધું જાણી શકું છું.
અને એવું માનનારા આપણે એકલા નથી, લગભગ બધાને એવું જ લાગે છે. આ જ તો પેલો ભ્રમ છે, ઇલ્યુઝન ઓફ ટ્રાન્સપેરન્સી. આપણને લાગે છે કે લોકોની અંદરની લાગણીઓ એમના ઈરાદાઓ, એમના ચહેરા પર, એમના અવાજમાં, એમના હાવભાવમાં સ્પષ્ટ દેખાય છે. ગ્લેડવેલ આનું સરખામણી ટીવી શો ફ્રેન્ડ્સ સાથે કરે છે.
ફ્રેન્ડ્સ કેવી રીતે?
કેમ કે ફ્રેન્ડ્સમાં પાત્રોના હાવભાવ કેવા એકદમ સ્પષ્ટ, નાટકીય હોય છે. જોઈને તરત ખબર પડી જાય કે કોણ શું અનુભવી રહ્યું છે. પણ વાસ્તવિક જીવન એના કરતાં ઘણું જટિલ છે. લોકોની લાગણીઓ એટલી સહેલાઈથી વાંચી શકાતી નથી.
અમાન્ડા નોક્સનો કેસ આનું ઉદાહરણ છે, નહીં?
બિલકુલ. પેલી ઇટલીની ઘટના, જ્યારે એની રૂમમેટની હત્યાના આરોપમાં એની ધરપકડ થઈ ત્યારે મીડિયા અને લોકોએ એના વર્તન પર બહુ ધ્યાન આપ્યું. એ દુઃખી નહોતી દેખાતી, પસ્તાવો કરતી નહોતી દેખાતી, ક્યારેક હસતી હતી, એના બોયફ્રેન્ડને કિસ કરતી હતી. હવે લોકોના મનમાં એક છાપ હોય છે કે નિર્દોષ વ્યક્તિ આવી પરિસ્થિતિમાં કેવી રીતે વર્તે. એનું વર્તન એ છાપ સાથે મેળ નહોતું ખાતું, એટલે ઘણા લોકો માની બેઠા કે નક્કી આ જ દોષિત છે. ગ્લેડવેલ આને મિસમેચ્ડ વર્તન કહે છે.
એટલે કે વર્તન અને અંદરની લાગણી વચ્ચે મેળ નહોતો,
અથવા તો આપણી ધારણા પ્રમાણે મેળ નહોતો. કોણે ખબર અંદર શું ચાલતું હતું? ગ્લેડવેલ કહે છે કે લોકોના બાહ્ય વર્તન અને આંતરિક સ્થિતિ વચ્ચે હંમેશા સીધો સંબંધ હોય એવું જરૂરી નથી.
અને રસપ્રદ વાત એ છે કે અભ્યાસો પણ દર્શાવે છે કે જ્યારે ન્યાયાધીશો આરોપીનો ચહેરો જોયા વગર માત્ર કેસની વિગતો વાંચે છે ત્યારે તેઓ જૂઠ પકડવામાં વધુ સફળ થાય છે.
શું વાત કરો છો? એટલે ચહેરો જોવો, હાવભાવ પર ભરોસો કરવો એ મદદ કરવાને બદલે ઉલટાનું ગેરમાર્ગે દોરી શકે છે?
ઘણીવાર એવું બની શકે છે.
આ તો મોટી વાત કહેવાય. ઇન્ટરવ્યૂમાં કે રોજબરોજની વાતચીતમાં પણ આપણે કેટલી વાર કોઈના દેખાવ પરથી, એની બોલવાની રીત પરથી ખોટા નિર્ણયો લઈ લેતા હોઈશું. ચોક્કસ. અને આ આપણને ત્રીજા ખ્યાલ પર લાવે છે, સંલગ્નતા, કપલિંગ. આ રિચાર એમ કહે છે કે વ્યક્તિનું વર્તન માત્ર એના સ્વભાવ કે પર્સનાલિટી પર જ આધારિત નથી હોતું, પણ એ વ્યક્તિ કયા સંજોગોમાં છે, કઈ જગ્યાએ છે, કયા સમયે છે, એની સાથે ગાઢ રીતે જોડાયેલું છે.
આ થોડું ઉદાહરણ આપીને સમજાવજો.
હા, ગ્લેડવેલ કેન્સાસ સિટીના એક પોલીસ પ્રયોગનું ઉદાહરણ આપે છે. પોલીસે જોયું કે શહેરમાં મોટાભાગના ગુનાઓ, જેમ કે લૂંટફાટ, ચોરી, એ અમુક ચોક્કસ વિસ્તારો અને રસ્તાઓ પર જ થતા હતા.
ઓકે.
એટલે એમણે એ વિસ્તારો પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું, પોલીસ પેટ્રોલિંગ વધાર્યું. પરિણામ, એ વિસ્તારોમાં ગુનાખોરી નોંધપાત્ર રીતે ઘટી ગઈ. આનો અર્થ શું થયો? કે ગુનો એ કોઈ ચોક્કસ પ્રકારના લોકો સાથે એટલો જોડાયેલો નહોતો જેટલો ચોક્કસ સ્થળ સાથે જોડાયેલો હતો.
રસપ્રદ.
બીજું ઉદાહરણ કવિયત્રી સિલ્વિયા પ્લાથની આત્મહત્યાનું છે. ગ્લેડવેલ દલીલ કરે છે કે એનું પગલું ફક્ત એની હતાશાનું પરિણામ નહોતું, પણ એ સમયે બ્રિટનમાં રસોઈ માટે જે ગેસ વપરાતો હતો એમાં કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ વધુ હતું અને એ ઓવન આત્મહત્યા માટેનું એક સરળ સાધન બની ગયું હતું. એ સંદર્ભ પણ મહત્વનો હતો. જ્યારે ગેસ બદલાયો ત્યારે આત્મહત્યાની એ રીત અને દરમાં ફેરફાર થયો.
ઓ, એટલે કે વર્તનને તેના સંદર્ભ વિના સમજવું અધૂરું છે.
બરાબર. કોન્ટેક્સ્ટ ઇઝ એવરીથિંગ. આપણે વ્યક્તિ કરતા પરિસ્થિતિ પર પણ એટલું ધ્યાન આપવું જોઈએ.
તો હવે જો આપણે સેન્ડ્રા બ્લેન્ડના કેસ પર પાછા ફરીએ,
હા,
તો ત્યાં આ ત્રણેય ભૂલો દેખાય છે.
સ્પષ્ટપણે ઓફિસર એન્સિનિયાએ પારદર્શિતાના ભ્રમ હેઠળ કામ કર્યું. એને લાગ્યું કે એ બ્લેન્ડના વર્તન, જેને અનાદર ભર્યું લાગ્યું, પાછળનો ઈરાદો સમજી શકે છે. બીજું, એણે સત્ય તરફી વલણ અપનાવ્યું જ નહીં. એણે શરૂઆતથી શંકા રાખી. કદાચ એની તાલીમ જ એવી હતી કે ખતરો ઓળખો. અને ત્રીજું, એણે સંલગ્નતા એટલે કે સંદર્ભને બિલકુલ અવગણ્યો. એ ભૂલી ગયો કે બ્લેન્ડ એક અજાણી જગ્યાએ છે, એને એક સાવ નાના કારણસર રોકવામાં આવી છે, અને કદાચ અમેરિકામાં એક અશ્વેત મહિલા તરીકે પોલીસ સાથેના વ્યવહાર અંગે એ સ્વાભાવિક રીતે જ સાવચેત કે તણાવમાં હોઈ શકે છે.
અને આ બધી ભૂલો ભેગી થઈ અને એક દુર્ઘટના બની.
બરાબર. ગ્લેડવેલ એ જ કહે છે કે આ કોઈ એક ભૂલનું પરિણામ નહોતું, પણ આપણી સિસ્ટમમાં રહેલી આ બધી ખામીઓનું પરિણામ હતું.
આખી વાત હવે વધુ સ્પષ્ટ થાય છે. તો આ પુસ્તકમાંથી આપણે મુખ્ય કયા સંદેશા, કયા બોધપાઠ લઈ શકીએ?
મને લાગે છે કે ચાર મુખ્ય મુદ્દાઓ છે. પહેલું, સત્ય તરફી વલણ. એ આપણા સમાજ માટે જરૂરી છે, પણ એ જ આપણને છેતરપિંડી સામે નબળા પણ બનાવે છે. આપણા ભારતીય સંદર્ભમાં પણ જોઈએ તો આપણે ઘણીવાર સંબંધોમાં કે વેપારમાં કેટલી સહેલાઈથી ભરોસો મૂકી દઈએ છીએ, નહીં?
હા, એ તો છે જ.
એ સારું છે, પણ સાથે સાથે થોડી સાવચેતી રાખવી પણ જરૂરી છે.
બરાબર. બીજો મુદ્દો?
બીજું, પારદર્શિતાનો ભ્રમ. આપણે જે ધારીએ છીએ કે આપણે લોકોને વાંચી શકીએ છીએ એ મોટે ભાગે ભ્રમ છે. કોઈના દેખાવ પરથી, એની રીતભાત પરથી તરત જ કોઈ નિર્ણય પર ન આવી જવું જોઈએ, ખાસ કરીને જ્યારે આપણે કોઈને પહેલીવાર મળતા હોઈએ.
સાચી વાત. ત્રીજું,
સંદર્ભ સર્વોપરી છે. કપલિંગ. કોઈ વ્યક્તિ કેમ અમુક રીતે વર્તે છે એ સમજવા માટે એની આસપાસની પરિસ્થિતિ, એનો ઇતિહાસ, તે સમયના સંજોગો, આ બધું ધ્યાનમાં લેવું બહુ જ જરૂરી છે. આપણા દેશના જટિલ સામાજિક મુદ્દાઓને સમજવા માટે પણ આ વાત એટલી જ લાગુ પડે છે.
અને ચોથો, જે મને લાગે છે કે આ બધાનો સાર છે, તે છે નમ્રતાની જરૂરિયાત. આપણે એ સ્વીકારવું રહ્યું કે અજાણ્યાઓને પૂરેપૂરા સમજવાની આપણી ક્ષમતા ખરેખર મર્યાદિત છે. જો આપણે ખાલી આટલું જ યાદ રાખીએ તો પણ કદાચ આપણે ઓછા જજમેન્ટલ બની શકીએ
અને વધુ સહાનુભૂતિ દાખવી શકીએ.
હા, પુસ્તકમાં ઘણા એવા વાક્યો છે જે ખરેખર યાદ રહી જાય એવા છે. જેમ કે એક વિચાર છે કે સત્ય તરફી વલણ એ ખામી નથી, સામાજિક જરૂરિયાત છે. આ ખરેખર પેલો વિશ્વાસ અને નબળાઈ વચ્ચેનો વિરોધાભાસ સરસ રીતે બતાવે છે.
બરાબર. એ જ રીતે બીજું વાક્ય, આપણે અજાણ્યાઓને વાંચી શકીએ છીએ તે માન્યતા એક ભ્રમ છે. આ તો સીધો પડકાર છે આપણી પોતાની જ લોકોને પારખવાની ક્ષમતા પર. આપણને એમ હોય કે આપણે બોડી લેંગ્વેજ બહુ સમજીએ છીએ, પણ એ કદાચ એટલું સચોટ ન પણ હોય.
અને પેલું વર્તન સંદર્ભ સાથે જોડાયેલું છે. આ વિચાર પણ બહુ મહત્વનો છે. આપણું ધ્યાન વ્યક્તિના સ્વભાવ પરથી હટાવીને પરિસ્થિતિ પર લાવે છે. કોઈ વ્યક્તિ શા માટે ગુસ્સે છે તે જાણવા માટે તે કયા સંજોગોમાં છે તે જાણવું કદાચ વધુ જરૂરી છે.
બરાબર. અને અંતે, જે આખા પુસ્તકનો સારાંશ કહી શકાય, અજાણ્યાઓ સાથે સાવધાની અને નમ્રતાથી વાત કરો. આનો અર્થ એ નથી કે ડરીને વાત કરો, પણ એ સ્વીકારો કે આપણે બધું નથી જાણતા, ગેરસમજ થઈ શકે છે. એટલે થોડી સાવધાની, થોડી નમ્રતા, થોડી ધીરજ રાખવાની જરૂરી છે.
તો આ બધી વાતોનો આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે ઉપયોગ કરી શકીએ? શું કંઈ વ્યવહારુ સૂચનો છે?
ચોક્કસ. ઘણા રસ્તા છે. જેમ કે વ્યાવસાયિક જીવનમાં નોકરી માટે ઇન્ટરવ્યૂ લેતી વખતે ખાલી વ્યક્તિ કેટલી સ્માર્ટ લાગે છે કે કેટલી સારી રીતે બોલે છે એના પર જ આધાર ન રાખવો. એના બધુએ એના કામના પુરાવા જોવા, કદાચ કોઈ નાનું ટેસ્ટિંગ કરવું, એના પર વધુ ધ્યાન આપી શકાય.
હા, માત્ર વાતચીત પર નહીં, પુરાવા પર ભાર.
બરાબર. અને સહકર્મચારીઓ વિશે પણ કોઈના વર્તન પરથી તરત જ કોઈ ધારણા ન બાંધી લેવી.
સાચી વાત છે. અને સામાજિક જીવનમાં, રોજબરોજની મુલાકાતોમાં,
ત્યાં પણ જો કોઈ અજાણી વ્યક્તિ આપણને થોડી વિચિત્ર કે કદાચ અસભ્ય લાગે તો તરત જ ગુસ્સે થઈ જવાને બદલે એક ક્ષણ વિચારવું. બની શકે કે કોઈ ગેરસમજ થઈ રહી છે, કે પછી એ વ્યક્તિ પોતે કોઈ મુશ્કેલીમાં છે. થોડો વધુ ઉદાર બનવાનો પ્રયત્ન કરવો.
ઓછું ટીકાત્મક વલણ.
બરાબર. અને નાગરિક તરીકે પણ આ વિચારો મહત્વના છે. આપણે પોલીસ અને ન્યાય પ્રણાલી કેવી રીતે કામ કરે છે એના વિશે વિચારી શકીએ. શું પોલીસને તાલીમ જ એવી અપાય છે કે તેઓ દરેક પરિસ્થિતિમાં શંકાસ્પદ વર્તન શોધે? શું કોર્ટમાં આરોપીના ચહેરાના હાવભાવ પર વધુ પડતો ભાર મુકાય છે?
અને મીડિયા રિપોર્ટિંગમાં પણ નહીં?
હા, જ્યારે મીડિયા કોઈને પછતાવા વગરનો ગુનેગાર કે, ત્યારે આપણે વિચારવું જોઈએ કે શું તેઓ ખરેખર આવું કહી શકે છે, એમને કેવી રીતે ખબર.
અને છેલ્લે વ્યક્તિગત રીતે આપણા પોતાના વિકાસ માટે
મને લાગે છે કે સૌથી મોટો ફાયદો એ છે કે આપણે બૌદ્ધિક રીતે વધુ નમ્ર બનીએ. એ સ્વીકારીએ કે આપણે બધું નથી જાણતા, બીજાને વધુ ધ્યાનથી સાંભળતા શીખીએ, અને એ સમજીએ કે દરેક વ્યક્તિ જટિલ છે, એને સરળતાથી કોઈ એક ખાનામાં મૂકી ન શકાય.
મારા માટે, સાચું કહું તો, આ પુસ્તક વાંચીને સૌથી મોટો આંચકો એ જ હતો કે આપણે પોતાની જાતને લોકો પારખવામાં એટલા હોશિયાર માનીએ છીએ, પણ હકીકતમાં આપણે કેટલા નબળા છીએ. આપણી પોતાની સહેજ વૃત્તિઓ જ આપણને ખોટા નિર્ણયો તરફ દોરી શકે છે, એ જાણવું થોડું ડરાવણું પણ છે, અને સાથે સાથે આંખ ઉઘાડનારું પણ.
અને મારા માટે સૌથી મોટો બોધ એ નમ્રતાનો જ છે. આપણા પોતાના ત્વરિત નિર્ણયો, આપણી ધારણાઓ પર સતત સવાલ ઉઠાવવાની જરૂર છે. એ સ્વીકારવું કે હું કદાચ ખોટો હોઈ શકું છું, અથવા મને આખી વાતની ખબર નથી, એ જ કદાચ સાચી સમજણની શરૂઆત છે.
અને અંતે શ્રોતાઓ માટે એક વિચાર સાથે આ ચર્ચા પૂરી કરીએ. એક કેવો વિરોધાભાસ છે, નહીં, કે જે સાધનો જેમ કે વિશ્વાસ, પારદર્શિતાની ધારણા આપણને એકબીજા સાથે જોડે છે, આપણો સમુદાય બનાવે છે, એ જ સાધનો જ્યારે આપણે કોઈ અજાણી વ્યક્તિ સાથે વાત કરીએ છીએ ત્યારે આપણને નિષ્ફળ બનાવે છે. આ એક જટિલ વાસ્તવિકતા છે જેની સાથે આપણે જીવવાયું છે, અને કદાચ વધુ સારી રીતે સમજવાનો પ્રયાસ કરવાનો છે.
બરાબર કહ્યું.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.